આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે. શિવરાત્રીના પર્વ નિમિત્તે આવો વાત કરીએ શિવરાત્રી સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ અને તેની સામાજિક સુસંગતતા વિશે. હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારો દિવસે ઉજવાય છે, પરંતુ અમુક ચોક્કસ પર્વ રાત્રે ઉજવાતા હોય છે, જેમાં શિવરાત્રીનો સમાવેશ છે. તો શિવરાત્રીની પૂજા રાત્રે શા માટે, તેના વિશે કથાકાર અને ભાગવતાચાર્ય શ્રી કનૈયાલાલભાઈ ભટ્ટ જણાવે છે.
બહુ સુંદર પ્રશ્ન આપે કર્યો. આપણે ત્યાં મહદ તહેવારો દિવસ દરમિયાન જ ઉજવાતા હોય છે, પરંતુ કેવલ એક શિવરાત્રી જ નહીં, શાસ્ત્રકારોએ ચાર મહાપર્વને રાત્રિ ઉપાસનાના પર્વ બતાવ્યા છે. ખાસ કરીને દુર્ગા સપ્તસતી ચંડીપાઠમાં આ ચાર રાત્રિનો ઉલ્લેખ છે. કાલરાત્રિ, મોહરાત્રિ, દારૂણ રાત્રિ અને ચોથી છે શિવરાત્રિ. કાલરાત્રિ એનો અર્થ છે અનંત ચતુર્દશી, જેને આપણે કાળી ચૌદશ પણ કહીએ. જે સમયે રાત્રિકાલે ભગવતી મહાકાલીની ઉપાસના અને હનુમંત ઉપાસના શ્રેષ્ઠ ગણાય છે. કોઈ પણ મંત્રને સિદ્ધ કરવા માટે પણ કાલરાત્રિ સૌથી શ્રેષ્ઠ ઉપાસનાનું પર્વ ગણાય છે. પછી છે મોહરાત્રિ, યાને જન્માષ્ટમી. ભગવાન કૃષ્ણચંદ્રના પ્રાગટ્યનો એ અવસર શ્રાવણ વદ અષ્ટમીને રાત્રે 12 વાગે સારાએ જગતને મોહમાં નાખી અને પછી ભગવાન કૃષ્ણ પ્રગટ્યા એટલે એને મોહરાત્રિ કહી છે. ત્રીજી છે દારૂણ રાત્રિ. ભક્ત પ્રહલાદની રક્ષા કરવા ભગવાને હોલિકાનું દહન કર્યું ફાગણ સુદ પૂર્ણિમાની રાત્રિએ. ત્યારથી એ પર્વને દારૂણ રાત્રિ, કારણ કે તેમાં સળગાવવાનો અને બાળવાનો આવો ઉલ્લેખ છે એટલે એને દારૂણ રાત્રિ કહી છે. અને ચોથી છે શિવરાત્રિ. આપણે ત્યાં પૂજાના મહદ ત્રણ પ્રકાર છે, મંત્રોક્ત, તંત્રોક્ત અને યંત્રોક્ત. આ ત્રણેયના અલગ અલગ પ્રકાર શાસ્ત્રકારોએ બતાવ્યા, પણ એક શંકર ભગવાન, એક શિવજી મહારાજ એવા છે કે જેની ઉપાસના મંત્રોક્ત, તંત્રોક્ત અને યંત્રોક્ત ત્રણેય પ્રકારે થાય છે. અને આપણે ત્યાં તંત્રોક્ત પૂજાનો વિશેષ સમય રાત્રિકાલ બતાવ્યો છે, એટલા માટે પણ શિવરાત્રિના ચારેય પ્રહરની પૂજાનો બહુ જ મોટો મહિમા હોય છે.
દરેક ધર્મમાં જે તે ધર્મના ગુરુઓ કે દેવોના જન્મદિવસ નિમિત્તે તહેવારો ઉજવાતા હોય છે, પણ જો હિન્દુ ધર્મની વાત કરીએ તો શંકર ભગવાનનો જન્મ નથી તેમ પુરાણો જણાવે છે, તો શિવરાત્રિ શેનો પર્વ છે?
જી, શંકર ભગવાન તો આદ્ય અનાદિ છે, આરંભ અંતથી પર છે. અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરાકાર રૂપમ. એ શંકર ભગવાન જન્મરહિત, તો એનો જન્મદિવસ તો હોઈ જ ન શકે. જેમ રામનવમી એ રામ જન્મ છે, જન્માષ્ટમી એ કૃષ્ણ જન્મ છે, ગણેશ ચતુર્થી ગણેશ ભગવાનની જન્મતિથિ છે, પણ શંકર ભગવાનની જન્મતિથિ છે જ નહીં. પરંતુ મહાશિવરાત્રિએ જે મહાદેવજીની ઉપાસના થાય છે, આમ તો એની ઘણી કથાઓ છે, પણ પ્રસિદ્ધ ત્રણ કથાઓ છે. પરંતુ શંકર ભગવાનની ઉપાસના માટે શિવરાત્રિ જે ઉપાસના થાય છે એનું પ્રધાન કારણ, અને એ પણ શિવપુરાણમાં પ્રમાણિત કરીને આપવામાં આવ્યું છે, એ કારણ એટલું જ છે કે શિવરાત્રિ એ શિવજીનો જન્મદિવસ નથી, પણ શિવલિંગનો જન્મદિવસ તો જરૂર છે. એટલા માટે મહાશિવરાત્રિ એ શિવ ઉપાસનાનો બહુ પ્રસિદ્ધ તહેવાર બન્યો.
વિવિધ પ્રકારના શિવલિંગમાં સામાન્ય રીતે 12 જ્યોતિર્લિંગની વાત થતી હોય છે, તેનું મહત્વ વધારે છે, પરંતુ કુલ જ્યોતિર્લિંગ તેનાથી ઘણા વધુ છે. તો આ 12 જ્યોતિર્લિંગનું શું મહત્વ છે, અને શું એ 12માં પણ કોઈ ચોક્કસ ક્રમની પરિભાષા કરવામાં આવી છે ખરી?
જ્યોતિર્લિંગના વિશે આમ તો ઘણા બધા સુંદર નિવેદનો મહાપુરુષોએ કર્યા, પણ પ્રાધાન્ય નિવેદન એને ગણી શકાય કે શંકર ભગવાનનું શિવલિંગ જે પ્રથમ પ્રગટ્યું શિવરાત્રિની રાત્રિએ બ્રહ્મા અને વિષ્ણુના વિવાદને સમાપન કરવા માટે, એનું નિરાકરણ કરવા માટે જે શંકર ભગવાનનું શિવલિંગ પ્રગટ્યું તે અગ્નિર્મય હતું. એ પથ્થરનું હતું અથવા તો કોઈ પારાનું કે કોઈ ધાતુનું ના, એ માત્ર ને માત્ર જ્યોતિર્મય, એક અગ્નિમય આખું એ શિવલિંગ હતું. એમાં કોઈ વિશેષ પદાર્થ હતો જ નહીં. તો કહેવાય છે કે આ જે જ્યોતિર્મય સ્વરૂપ શંકર ભગવાનનું પ્રથમ શિવલિંગ, એમાંથી અલગ પડેલા બીજા જે સ્વરૂપો જ્યોતિર્લિંગમય થયા એવા કુલ 64 શિવલિંગો એ જ્યોતિમાંથી સર્જાયા. અને એની અંદર બાર જ્યોતિર્લિંગ, દ્વાદશ જ્યોતિર્લિંગ અલગ એટલા માટે કહેવાયા કે આ બારે બાર જ્યોતિર્મય લિંગોની કથા છે, એની પાછળ કોઈ કોઈ ચરિત્ર છે, કોઈ મહિમા છે, એના પ્રાગટ્યની પાછળની એક કથાનક છે. જ્યારે ઇતર 52 જે જ્યોતિર્લિંગો છે એની કથાનક નથી મળતી, બસ એટલો જ મહિમા છે કે મૂળ અગ્નિર્મય જ્યોતિર્લિંગમાંથી છૂટું પડેલું આ શિવલિંગ છે. એટલા માટે કુલ 64 જ્યોતિર્લિંગો કહે છે અને એમાંથી દ્વાદશ જ્યોતિર્લિંગો જેની સુંદર ભક્તિપરક અને આ કૃપાપરક ભગવાનની કથાઓ છે એટલે એને દ્વાદશ જ્યોતિર્લિંગ એવું નામ આપવામાં આવ્યું છે. બીજી વસ્તુ એ છે કે આ બારે બાર જ્યોતિર્લિંગનો કોઈ ક્રમ આપવામાં આવ્યો જ નથી, કારણ કે શંકર ભગવાન ક્રમથી અલિપ્ત છે, ક્રમથી પર જ છે. જે વસ્તુ ઐતિહાસિક ભૌગોલિક હોય એને તમે ગણિતથી ગણી શકો કે આ સાલમાં આ થયું, આ સાલમાં આ થયું, આ વસ્તે આ થઈ, તો તમને એ સાલ સંવત મળે તો તમે ક્રમમાં ગોઠવી શકો. પણ શિવ તત્વ ક્રમોપમુક્તિ નથી, સભ્યોપમુક્તિ છે. અમુક વસ્તુ ક્રમથી થાય અને જ્યારે કૃપા થાય ત્યારે એમાં ક્રમ નથી હોતો, સભ્યોપ તુરંત ત્વરિત એનું ઉદ્ધરણ થઈ જાય છે. આમ કોઈ ક્રમ નથી આપ્યો, પણ આદ્યગુરુ શંકરાચાર્ય જે શંકરમ શંકરાચાર્ય અને એમને જે દ્વાદશ જ્યોતિર્લિંગની ઉપાસના કરતા જે પ્રસિદ્ધ શ્લોક લખ્યો, જે આપણામાં અતિ અતિ પ્રસિદ્ધ છે, એની અંદર એમણે આ એક ક્રમ ગોઠવ્યો છે. હકીકતમાં એ શિવપુરાણ આધારિત ક્રમ નથી. શિવપુરાણમાં તમે દ્વાદશ જ્યોતિર્લિંગની કથા જ્યારે સાંભળશો તો એમાં આ ક્રમ નથી. આ એક એવું સુંદર પ્રકરણ છે કે 12 જ્યોતિર્લિંગ ઉપર જો ખાલી ચર્ચા કરવા બેસીએ તો પણ ઘણો સમય જોઈએ. કોઈ વખત ફરી અવસર મળશે, જરૂર ચર્ચા કરીશું. પણ ઘણા લોકો પૂછે છે કે બહેનોથી સ્ત્રીઓથી શિવલિંગની પૂજા થાય કે ન થાય. અમુક લોકો કહે છે ન થાય ને, શિવલિંગ શિવ મંદિરમાં બહેનોએ પ્રવેશ ન કરાય ને શિવલિંગની પૂજા ન કરાય. પણ એનું એક સુંદર સમાધાન અહીંયા આ આપ્યું છે કે દુષ્મેશ્વર નામનું જ્યોતિર્લિંગ જો આ ભારત વર્ષને મળ્યું હોય તો એક સ્ત્રી એક મહિલા અને જેનું નામ છે દુષ્મા, એની એની ઉપાસના થકી મળ્યું છે. તો મહિલા સ્ત્રી જો એક જ્યોતિર્લિંગને પ્રગટાવી શકે તો ઇતર મહિલાઓ બીજી મહિલાઓ જ્યોતિર્લિંગની પૂજા શા માટે ન કરી શકે? શિવલિંગને પ્રગટાવી શકે તો પછી પૂજા કેમ ન કરી શકે? પણ હા, એના જે અનુશાસન નિયમો છે એને પાળવા જરૂરી છે. પરંતુ બહેનો સ્ત્રી શરીર પણ શિવજીની પૂજા કરી શકે છે.
આપ સાંભળી રહ્યા હતા શિવરાત્રિના પર્વ સાથે સંકળાયેલી કેટલીક પરંપરાઓ વિશે માહિતી, કથાકાર અને ભાગવતાચાર્ય શ્રી કનૈયાલાલભાઈ ભટ્ટ પાસેથી. આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.